તારીખ 15-2-1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 480 અને 481 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 275
મિથ્યાત્વના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જોઈએ તો અનંત પ્રકારે મિથ્યાત્વ સેવાય છે કે જેટલા પણ વિપરીત પરિણામ છે તેવા વિપરીત પરિણામે પર્યાય બુદ્ધિ અહમપણું થાય કે તે પ્રકારનું મિથ્યાત્વ થયું.
બરાબર.
સ્થૂળપણે અસંખ્ય જે અસંખ્ય પ્રકારના રાજાદી ભાવ છે બુદ્ધિ ગોચર થતા એ અસંખ્ય પ્રકારના છે એ બધામાં પણ અહંપણ થાય છે ત્યારે એ મિથ્યાત્વના અસંખ્ય પ્રકાર છે એમ કહેવામાં આવે છે.
બરોબર.
મુખ્યપણે તો મિથ્યાત્વના અસંખ્ય પ્રકાર છે એમ કહેવામાં સૂક્ષ્મપણ જોઈએ તો અનંત પ્રકાર છે. મિથ્યાત્વ છે એ વિપરીત જ છે. મિથ્યાત્વ છે એ કોઈ વિપરીતતાના આનંદ પ્રકાર છે અથવા મિથ્યાત્વના આનંદ પ્રકાર છે. એમાંથી જેટલા પ્રકારની વિપરીતતા છૂટે છે તેટલો મિથ્યાત્વનો ત્યાગ નથી. શા માટે વિપરીત શબ્દનો પ્રયોગ છે એથી સમજાય છે કે અનેક પ્રકારની વિપરીતતા છે એમાં અમુક પ્રકારની વિપરીતતા મટી માટે કેટલો મિથ્યાત્વનો ત્યાગ થયો એમ ગણું કે નહીં. એવી રીતે મિથ્યાત્વનો કોઈ વિભિન્ન પ્રકારનો ત્યાગ થાય છે. અમુક પ્રકારના મિથ્યાત્વનો ત્યાગ થઈ ગયો અને અમુક હવે વાંધો નહીં, અમુક ઠીક રહ્યો, અમુક ભાગ પથિક રહ્યો, એવું કાંઈ નથી. કોઈને કોઈ પ્રકારની વિપરીતતા, કોઈને કોઈ પ્રકારની, કોઈને કોઈ પ્રકારની જાતિ અપેક્ષા એ બધી એક જ છે. સામાન્ય જાતિ લઈએ તો બધી એક જ મિથ્યાત્વની જાતિ છે. પછી અમુક પ્રકારની વિપરીતતા હોય ગઈ માટે હવે એમ કે સ્થૂળ સૂક્ષ્મ ભેદ લઈએ તો કે ગ્રહિત મિથ્યાત્વ તો છૂટ્યું છે ને એમ સંતોષ લેવાય. સાચા દેવ ગુરુ શાસ્ત્ર ને માનીએ છીએ એમને ગ્રહિત મિથ્યાત્વ નથી. એ રીતે એટલું મિથ્યાત્વ છૂટ્યું ને અમારું કે મિથ્યાત્વ છે એ અંતપુરી વિપરીતતા છે. જો અગ્રહિત મિથ્યાત્વમાં રહીને સમ્યક્ત્વને ન સાધે તો ગ્રહિત સાધક છે, અગ્રહિત સાધક છે અને ગ્રહિત સાધ્ય છે. દીપચંદજી આ બોલેલો છે અનુભવ પ્રકાશમાં. અગ્રહિત મિથ્યાત્વ સાધક અને ગ્રહિત મિથ્યાત્વ સાધ્ય એ કેમ કે ત્યાંથી જો મિથ્યાત્વનો અભાવ કરીને સમ્યક્ત્વમાં ન આવે તો ગ્રહિત ન થાય. ગ્રહિત થતા વાર નથી લાગતી. જેઓ અગ્રહિતમાં રહ્યો અને સમ્યક્ત્વને એને સાધે સ્કૂલથી લાભ માનતો થઈ જાય, દેવ દર્શનથી લાભ માનતો થઈ જાય, કાં તો તત્વના બુદ્ધિપૂર્વકના વિપર્યાસમાં આવી જાય. આમ થયાનું, આમ થયાનું, આમ થયાનું, બધા ગ્રહિતના ભેદ થઈ જાય. નવ તત્વની કોઈ ને કોઈ પ્રકારે બુદ્ધિપૂર્વક સમજણની ભૂલ થઈ જાય. એ બધા ગ્રહિત મિથ્યાત્વના પ્રકાર છે. ખાલી લિંગ સંવાન બહુ સૃષ્ટિ થાય એ જ ગ્રહિત ગ્રહિત ના ભેદ છે એમ, એ તો સ્થૂળ ગ્રહિત છે. પછી
બરાબર
એ તો બધા પછી એકદમ સ્થૂળ ગ્રહિત છે, તો અસંખ્ય પ્રકાર છે. પણ આ પણ ગ્રહિત ના ભેદ છે. ધર્મ મને જાય, દેવ દર્શન કરવા આવે, જીનેન્દ્ર ના દર્શન કરવા આવે, એને કઈક લાભ થશે, કોઈ બંધાશે, અનુકૂળતા રહેશે, અથવા તત્વજ્ઞાન ના વિષયમાં માથું મારતા ઊંધો પડે, એકના બદલે બીજું સમજે, બુદ્ધિપૂર્વક નો વિભ્રમ થાય, એ બધા ગ્રહિત વિખ્યાતના ભેદ છે. કેમ કે એને નવું ગ્રહ્યું ને ત્યાં બુદ્ધિપૂર્વક નવું ગ્રહ્યું. ગ્રહિત નો અર્થ એટલો છે, બુદ્ધિપૂર્વક સમજણ પૂર્વક પોતાની સમજણથી સ્વતંત્રપણે વિપર્યાસ ગ્રહણ કર્યો, તેથી તેને ગ્રહિત વિખ્યાત કહેવામાં આવે. ક્રમની વાતને હા તો એ ગ્રહિત વિખ્યાત. એ તો કોઈ પણ પ્રકારે તત્વજ્ઞાનના વિષયમાં કોઈ પણ પ્રકારે ઉલટું સુલટું લઈએ એટલે ગ્રહિત મિથ્યા થઈ જાય. એ રીતે તત્વજ્ઞાનના વિષયનો પ્રવેશ એ બહુ જવાબદારી વાળો છે કે જો એમાં ફેર થાય તો ગ્રહિત મિથ્યાત્માં જતા વાર લાગતી
નથી,
ગ્રહિત મિથ્યાત થાય. જે આશ્રય કરવાનો વિષય નથી આશ્રયનો વિષય થાય, સ્વગ્રહિત મિથ્યા થાય. એક અન્ય તત્વમાં અન્ય તત્વનો અભ્યાસ તે ગ્રહિત મિથ્યા નથી, બુદ્ધિપૂર્વક અનાદિનો તો છે, સ્વગ્રહિતમાં જાય. એટલે એમ કહ્યું કે એમાંથી જેટલા પ્રકારની વિપરીતતા છૂટે છે તેટલો મિથ્યાત્વનો ત્યાગ થયો, કે તેટલા પ્રકારના મિથ્યાત્વનો અભાવ થયો અને બાકીના પ્રકારના મિથ્યાત્વનો સદભાવ રહ્યો એમ ન લેવાય એમ કહે છે. બહુ ચોખવટ કરી છે ગુરુદેવ, કેટલા વિષયથી ચોખવટ કરી છે, મિથ્યાત્મના મિથ્યાત્વના આટલી સ્પષ્ટતા કરી છે. ફરીથી પ્રશ્ન ને સ્પષ્ટ કરો કેવી રીતે
કર્મની વાત ના આશ્રય માં થઈ
જાય,
એમ આશ્રય ની વાત કરે ને કર્મની વાત ના સમજે,
હા તો ગ્રહિત થઈ જાય. એ તો તત્વજ્ઞાન ના વિષયમાં તો બુદ્ધિપૂર્વક ફેર થયો એટલે ગ્રહિત માં ગયો એવો વિષય છે. પછી કોઈ સૂક્ષ્મપણે ચાલ્યા જાય, કોઈ સ્થૂળપણે આવી જાય, ફેર પડી ગયો એટલે પતી ગયો. આમ તો શું છે કે ખરેખર તો જીવ ગ્રહિત મિથ્યાત્વને ત્યાગે, અગ્રહિત મિથ્યાત્મમાં રહે, ત્યાંથી આગળ વધી ઉન્નતિ ક્રમમાં સમ્યક્ત્વને પામે, આમ થવું જોઈએ. પણ ગ્રહિત મિથ્યાત્મમાં ન હોય અને અગ્રહિત રહ્યું હોય, એ ગ્રહિતમાં અગ્રહિતની અંદર પણ વિકાસને ન સાધે, સમ્યક્ત્વને ન પામે, તો પાછું એ પ્રકારનો. કેમ કે એ તો વિભ્રમ તો છે જ, વિભ્રમ તો છે જ. વિભ્રમમાં ને વિભ્રમમાં આગો પાછળ જતા શું વાર લાગે, ગ્રહિત થતા શું વાર લાગે, છે તો વિભ્રમમાં કોઈ સમ્યક્ત્વ દશા નથી. અગ્રહિત મિથ્યાત પણ છે તો મિથ્યાત્મી ને ભ્રમવાળી દશા છે, એમાં તો ભૂલ થતા વાર લાગે નહીં. તત્વની સમજણ બુદ્ધિપૂર્વક ઉલટી થાય ત્યારે એ ગ્રહિત મિથ્યાત્મા. પ્રશ્ન તત્વની સમજણ
ભૂલ હોય,
હા ભૂલ હોય, ગ્રહિત મિથ્યાત્મા.
બહુ સાવધાની થી એનો અર્થ જ એ થાય કે એકલી નિમિત્તની બુદ્ધિ નો દ્રષ્ટિકોણ તીક્ષ્ણ રહે, તો વિકાસના પંથે ઉન્નતિના પંથે આગળ વિકાસ પામતો સમયત્વ સુધી પહોંચે. ફેરફાર થઈ ગયો, ઋતુ વિપર્યાસ થયો, પછી વિષય ભલે સામે તત્વજ્ઞાનનો પરિણામમાં નિશા પણ આવે, ગ્રહિતા દીખી જાય એમ. કેમ કે એ એક જ હેતુથી તત્વજ્ઞાનનું નિરૂપણ છે. એ તત્વજ્ઞાનનું નિરૂપણ મહાપુરુષોએ કર્યું, સત્પુરુષોએ કર્યું, એમાં એ એક જ હેતુ હતો. કહેનારનો જે આશય છે એ ચૂકીને બીજા આશયથી એનું ગ્રહણ કરવામાં આવે તો શું થાય એનું પરિણામ સીધી સમજી શકાય એવી વાત. એટલે એમ કે અમુક પ્રકારનું મિથ્યાત્વ નથી માટે મિથ્યાત્વનો તે મિથ્યાત્વનો ત્યાગ છે એમ ન લેવું. બધા પ્રકારની વિપરીતતા છૂટતા સમ્યક દર્શન થશે. સમ્યક દર્શનમાં એક પણ વિપરીતતા ન હોય એમ કહે છે. સાત્વિક વિપરીતતા જરા પણ ન રહે, પછી સ્મૂળ દોષ રહિત સમ્યક તો કહેવામાં આવ્યું છે. માનાયતનના બધા દોષ લીધા છે. એ બધા પ્રકારની વિપરીતતા છૂટતા છૂટતા સમ્યક દર્શન થશે. કેમ કે સમ્યક દર્શન થતા તો જ્ઞાનનું એકાંતે પોતાના શુદ્ધાત્મ તત્વના આશ્રયરૂપ પરિણમન છે. આમાં શું વિપરીતતા રહી? જ્યાં શ્રદ્ધાએ અખંડ દ્રવ્યને શ્રદ્ધ્યું અને જ્ઞાને સ્વસંવેદનપણે અખંડ દ્રવ્યને વેધ્યું, પછી એમાં શું વિપરીતતા રહી? કે પછી કોઈ વિપરીતતા નહીં. સમ્યક દર્શન થશે ત્યારે કોઈ વિપરીતતા નહીં, અથવા બધા પ્રકારની વિપરીતતા છૂટતા એ શુદ્ધોપયોગ અને શ્રદ્ધાન થાય છે. એ પહેલાં શુદ્ધોપયોગ છે, ઉપયોગ અંતર્મુખ વળતો નથી, અથવા અતિન્દ્રિય પર્યાય ધારણ કરતો નથી, અથવા બહિર્મુખપણું છોડી શકતો નથી. ઉપયોગ બહિર્મુખપણું છોડી શકતો નથી. કેમ કે સમ્યક સન્મુખ થયા પછી ક્રમમાં સમ્યકમાં આવે છે ને. ક્રમ તો એ છે ને કે સમ્યક સન્મુખ થાય પછી સમ્યકમાં આવે. તો સમ્યક સન્મુખ થાય ત્યારે એને આ પોતાના જ્ઞાનમાં લક્ષમાં કહો કે જ્ઞાનમાં કહો, શુદ્ધાત્મા છે. અને એ શુદ્ધાત્મા જ્યારે એના લક્ષમાં છે ત્યારે એની અનન્ય રુચિ એ બાજુ લાગેલી છે, એ ઉપયોગને ઢાળી દે છે. એટલે તો મેં એક વાત એવી લીધી છે કે રુચિ પલટાયા વિના કોઈ ઉપયોગને પલટવા માગે છે નહીં પલટી શકે, નહીં થઈ શકે. બરોબર, એ સન્મુખની વાત લીધી છે. એવાનું પણ સોનગર ક્ષેત્ર થી હું લેવા દેવાથી ગુરુદેવ પાસે જઈએ એટલે હું તો ક્ષેત્ર થી જ આવ છું. તો બીજું કઈ છે, સોગાની જે ક્ષેત્ર થી ના આવી છે ક્યાં ભાવથી નજીક રહેતા હતા. એક એક પત્રમાં જુઓ તો એ ભક્તિ કેમ આવે છે? તો ગુરુદેવે આ સિદ્ધાંત મને આપ્યો છે, ગુરુદેવના ઉપદેશનું રહસ્ય આ મળ્યું છે મને એમ કરીને વાત લખે છે. ભાવથી નજીક છે, ક્ષેત્રથી તો બીજી 4000 ની વસ્તી નજીક છે. 4000 ની વસ્તી છે કે કાઠિયા છે ને રાશિયા છે ને પરબાર છે ચોકીદારો જ્ઞાન ની આવી હશે. ક્ષેત્ર થી એ વાત નથી, એ જે કહે છે એમનો આશય ગ્રહણ કરવો, એમના ભાવોમાં આત્મભાવ વ્યક્ત થાય છે એના દર્શન કરવા, એટલે કે બીજી ભાષાએ એમના આત્માના દર્શન કરવા, ત્યારે ખરેખર તો એમના દર્શન કર્યા છે એમ વાત છે. એ તો કહ્યું સોગાનીજી ઘણા ફરતા માર્યા છે કે આ શરીર દેખાય છે ઉસકો મેં ગુરુદેવ નહીં માનતા હું, એ જો પ્રવચન આદિ પ્રવૃત્તિ ચલતા હૈ ઉસકો ભી મેં ગુરુદેવ નહીં માનતા હું, એમ કહી દીધું છે. દેખ્યું છે કે એનો અર્થ શું છે કે હું એમના આત્માને ને એમના આત્મભાવને જોઈ રહ્યો છું, એ ગુરુદેવ છે. આ વચનની પ્રવૃત્તિ તે ગુરુદેવ નથી અને શરીર દેખાય છે તે પણ ગુરુદેવ નથી. ક્યાં અમારી નજર છે એ તો પોતે ક્યાં જીવને જીવ માને છે કે દવાનું પ્રકરણ ચાલતું હતું ચલિયે તો ફરતું, સ્વર્ગમાં જવું છે ને પછી હમણાં જવું જ છે ને આ વાત કરતા હતા. લોકોને મૃત્યુનો ભય લાગે છે એમ તો ખ્યાલ છે કે હવે આ શરીરની મર્યાદા હવે લાંબી નથી, સ્વર્ગમાં જવું છે ને કે ક્યાંય ક્યાંય જવું છે ને. જેમાં સોનગઢથી ભાવનગર વિહાર કરવો હોય એમ વિહાર કરવા જેવું લાગે, બીજું કાંઈ ન લાગે. આ શરીર છૂટી જશે ને હું મરી જઈશ ને એ કોઈ વિષય નહીં. શું કહે છે કે બધા પ્રકારની વિપરીતતા છૂટતા સમ્યક દર્શન થશે, પણ બાહ્ય ત્યાગની દ્રષ્ટિવાળાને એ મિથ્યાત્વનો ત્યાગ છે તે દેખાતો નથી. જેની જળ ઉપર દ્રષ્ટિ છે એ બહારમાં કોઈ વ્રત નિયમ સંયમ ધારણ કરે છે ત્યાગ દેખાય છે. એક સિવેલા કપડાં છોડીને ઉઢેલું કપડું રાખે ત્યાં માણસને એમ થાય છે લાગે છે ત્યાગી થાય છે, સિવેલું કપડું નથી કહ્યું ફલાણું છોડ્યું, હા આટલો તો ત્યાગ કર્યો છે, એક જ વખત આહાર લીધો ફલાણું. એના ઉપર જેની દ્રષ્ટિ છે એનો જેને મહિમા છે એને મિથ્યાત્વનો ત્યાગ થયો છે દેખાતો નથી. એટલે મિથ્યાત્વના ત્યાગી થઈને જે સમ્યક દ્રષ્ટિ થાય છે એની ઓળખાણ એને થતી નથી અને એથી એને એનો મહિમા પણ આવતો નથી, એની કિંમત નથી આવતી. બાહ્ય ત્યાગની દ્રષ્ટિવાળાને એટલે જળની દ્રષ્ટિવાળાને મિથ્યાત્વનો ત્યાગ થઈને શુદ્ધ ચેતના પ્રગટ થાય છે એને દેખાતું નથી. રાગ ને હું આત્મા એક છું એવી માન્યતા 84ના અવતારમાં રખડવાનું કારણ મહાપાખંડ રૂપ મિથ્યાત્વ છે. સમયસારમાં 4 અને 13 નંબરની ગાથા લખી છે પાષણની લિંગાણી એમ કરીને પાખંડ શબ્દ વાપરાતો. જે કાંઈ શરીરનો વેશ છે બાહ્ય ત્યાગનો દિગંબરત્વાદીનો એ ખરેખર આત્માનો વેશ નથી, એને પાષણની લિંગાણી કહ્યું છે. મુનિઓ એમ માનતા નથી કે આ અમારો વેશ છે, અમે એ શરીર રૂપે નથી એમ માન્યું છે. શું કે શરીર રૂપે હું છું એમ માનનાર તો એ સ્થિતિમાં રહી શકે નહીં, જે સ્થિતિમાં મુનિઓ રહે છે એ સ્થિતિમાં રહી શકે પણ નહીં. શરીરમાં મમત્વ બુદ્ધિ ઉડી હોય એનું એ પ્રસિદ્ધપણું છે. ખરેખર તો એની જે દશામાં રહે છે એ દશા એમ સૂચવે છે કે એને શરીરમાં પોતાપણું છૂટી ગયું. 5 ઇન્દ્રિયોના ફેલાવ રહીત એમની દશા છે, જાણે ઉપયોગ જ નથી, દેહનો જાણે કે ઉપયોગ જ છૂટી ગયો છે એવો અંતરમાં રમણતા કરતો મુનિરાજ નો ઉપયોગ થાય. અહીંયા તો મહાપાખંડ કહી દીધું છે, એક સમયનો રાગ ઉત્પન્ન થાય, વિકલ્પ ઉત્પન્ન થાય તે હું એવો અનુભવ થાય, મને થયો, મેં કર્યો, હું, એ બધું એક જ છે. જે કાંઈ અનુભવ એમ થાય કે આ મેં કર્યો, આ મને થયો અને આ હું, એ બધું એક અર્થમાં છે, ભાવ ત્રણેયનો એક જ છે. એ મિથ્યાત્વરૂપ મહાપાખંડ છે અને 84 લાખ યોનિમાં જન્મ મરણનું એ કારણ મૂળિયું અહીંયા છે. બધું મેં જીનવાણી સાંભળી, જીનવાણી સાથે એક જ વખરી ત્યાં એથી જાડું છું. તો આ તો સૂક્ષ્મ મિથ્યાત્વ લીધું કે એક સમયનો રાગ ઉત્પન્ન થાય, એક સમયનો એટલે વર્તમાન સમયનો, પ્રત્યેક વર્તમાન સમયનો રાગ ઉત્પન્ન થાય, એમાં હું પણ થઈ જાય, એમાં વિકલ્પ થાય કે આ મેં કર્યો, એ પાખંડ છે ને એ અનંત જન્મ મરણનું પરિભ્રમણનું કારણ છે. તો મેં પછી આ સંયોગ મારા ને આ બધું મારું, હું સોમગઢ જીવન મેં જીનવાણી સાંભળી, મેં ભક્તિ કરી, મેં શરીરથી આટલી ક્રિયા કરી, મન વચન કાયાની ક્રિયામાં છે ને અહીંયા તો લંબાઈને ક્યાંય જો રાતથી આગળ વધીને મન વચન કાયાની ક્રિયાને એમાં પોતાપણું કર્યું. એ તો રાગથી એકત્વ કરનાર રાગના વિષયમાં સાથો સાથ એકત્વ કરી જ લે છે સૂક્ષ્મપણે. તો પછી બુદ્ધિપૂર્વક તો સ્થૂળપણે પ્રવૃત્તિ થાય ત્યારે એનું એકત્વ દેખાય છે. બસ છૂટું પડવાનું તો એક જ્ઞાનને, એકલા જ્ઞાનને, માત્ર જ્ઞાનને સ્વભાવથી ગ્રહણ કરીને છૂટું પડી શકાય છે. એક જ એનો રસ્તો છે, બીજો કોઈ ઉપાય નથી. આખા સમયકાળમાં જ્ઞાન, માત્ર જ્ઞાન, માત્ર જ્ઞાન, માત્ર વાતે વાતે એ વિષય કેમ લીધો છે? એ એક જ ઉપાય છે કે સ્વભાવથી જ્ઞાનને ગ્રહણ કરતા આત્મા જ્ઞાનમય પણ અનુભવમાં આવે, તેને આત્માનુભૂતિ, તેને જ્ઞાનાનુભૂતિ, તેને સમસ્ત જીનશાસનની અનુભૂતિ કહેવામાં આવે છે. 15મી ગાથામાં એ શબ્દ વાપરો છે, ત્યાં નીચે છેલ્લે એમ લખ્યું છે કે ત્યાં આત્મા જ્ઞાનમય પણ સર્વ વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો વ્યવચ્છેદ કરીને, વ્યવચ્છેદ શબ્દ સારી રીતે છેદ કરી એકાકાર જ્ઞાન માત્રનો અનુભવ કરતા આત્મા જ્ઞાન પણ અનુભવમાં આવે છે. એ આત્મા જ્ઞાન પણ અનુભવમાં આવે છે, એકનું જ્ઞાન જ્ઞાન પણ અનુભવમાં આવે છે, એમની આત્મા જ્ઞાન પણ અનુભવમાં આવે છે, અથવા સ્વ પણ અનુભવાતું જ્ઞાન તે જ આત્મા છે. તો આપણે અહીંયા રેફરન્સ લઈએ છીએ ગુરુદેવના શબ્દોમાં 733માં કે સ્વપણે અનુભવાતું જ્ઞાન એ જ આત્મા છે અને આ જ મોક્ષની કળા છે. એ વાત લખી છે સાથે સાથે, આ જ મોક્ષની કળા છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે અને આવા જ્ઞાનના સ્વસંવેદનની કળા, તેનો વારંવાર અભ્યાસ કરવા જેવું છે, એટલે તે જ રીતે સતત પરિણમવા જેવું છે. અને દુઃખથી છૂટવું હોય, સુખી થવું હોય, મોક્ષ પામવો હોય, તો આ રીતે પરભાવોથી જીનાત્માને જાણીને તેનો જ અભ્યાસ કરવા જેવો. એની રીત છે, વિધિ છે, ચોખ્ખી ચોખ્ખી વાત કરી છે. ખરેખર તો સત્પુરુષોના અને જ્ઞાનીઓના વચનામૃતમાં આ જ વિષય ઠામ ઠામ થયો છે, કેમ કે એ જ એમનું હૃદય છે ને, એમને એ જ કહેવું છે. જે કઈ કહેવું છે એ આ જ કહેવું છે, એટલે આ વિશે થામ થામ મેળવ્યો છે. રાગ ને હું આત્મા એક છું એટલે રાગ તે જ હું છું એવી માન્યતા 84 ના અવતારમાં ટૂંકી ભાષા કરે છે. 84 લાખ જીવાયુની છે, જન્મારા સ્થાન છે, એમાં જન્મ પામવાનું કારણ છે, તે જ મહાપાખંડ છે. એ ચાલુ તો રાખ નિમણચંદજી નામ ખતમાન કર્યું. 87 પર વિષય થઈ ગયો કે શ્રદ્ધાનો વિષય શું, ત્યારે 6 ગાથાના ભાવાર્થ ઉપર પ્રવચન ચાલતું હતું. એમાં શુદ્ધ ઉપર ચાલતું હતું કે આત્મા શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે એના ઉપરનું ભાવાર્થમાં પ્રવચન ચાલતું હતું. ને આપણે હીરાભાઈ પ્રશ્ન સાહેબ બધા એ બાજુ હતા, સાહેબ આ શુદ્ધ છે એટલે પર્યાય સહિતનો શુદ્ધ છે ને, કારણ કે આગળ શુદ્ધપણે ઉપાસમાં આવતો શુદ્ધ કહીએ છીએ એમ ભાવાર્થમાં કહી ગયા છે, એ બધી દલીલો હતી એમ. એટલે અમારે સામે સામે બહુ દલીલો થતા, શુદ્ધપણે ઉપવાસમાં આવતો શુદ્ધ છે એટલે ઉપાસનું તો પર્યાયમાં થાય છે, ભાવાર્થમાં ભાષાની ચોખવટ એટલી નથી કે પર્યાય સહિત કે પર્યાય રહિત. વાત ચાલતી હતી દ્રષ્ટિના વિષયની પ્રવચનમાં, આત્મા શુદ્ધ છે, પર્યાય સહિત શુદ્ધ છે ને, કોણ કહે છે કે કીધું આમ કહ્યું, કોણ કહે છે પર્યાય સહિત શુદ્ધ છે પાખંડ છે એમ કહ્યું ને આજકાલ થતો. હવે આ તો પાખંડ છે, પર્યાય સહિત દ્રવ્યને શુદ્ધ કહેતા પાખંડ છે એવો જવાબ માથામાં કોઈ હથોડો મારે ને એમ ચોંટ ખાતી ભારે કરી આપને ક્યાં ચડી ગયા છે બીજી રીતે. પછી રાત્રિ ચર્ચામાં શરીરને વિશે એવું કહ્યું, આમ છે અમે તો આ રીતે માનતા થઈ ગયા છે, બિલકુલ એમ કાળે શુદ્ધાત્મા છે, સામાન છે, સામાન છે ત્રિકાળ પર્યાય, સામાન છે તે વિશેષ રૂપે નથી, વિશેષના કોઈ અંશ રૂપે નથી, વિશેષ છે એમાં સામાન્ય કદી આવતું નથી. અને એ તો સ્થાપીને કીધું છે શુદ્ધપણે ઉપાસનામાં કે સામાન્ય છે પર્યાયમાં આવતો નથી, તેથી શુભાશુભ રૂપે આત્મા થતો નથી કદી, એ તો પહેલા સ્થાપી દીધું છે. પછી ઉપાસવાની વાત કરી છે, ઉપાસવાની વાત એટલા માટે કરી છે કે તું સન્મુખ થઈને એને જો, ઉપાસીને જો એટલે સન્મુખ થઈને તું શુદ્ધને શુદ્ધ, સન્મુખ થયા વિના એનું આરાધન નથી, અને આરાધન નથી ત્યાં સુધી તારા માટે એ શુદ્ધ નથી એમ કહેવું છે. પણ એનો અર્થ એમ નથી કે પર્યાયને ત્યાં શ્રદ્ધાના વિષયમાં સાથે લેવી છે, એ પડખું જે ચોખ્ખું ન હોય તો ગોટો થયા વિના પણ શ્રદ્ધાનો વિષય કેટલો અને પ્રશ્ન એ હતો કે સમયકાળમાં 6 ગાથામાં જે શ્રદ્ધાનો વિષય શુદ્ધ આત્મા કહેવા માંગે છે એ પર્યાય સહિત કે પર્યાય રહીત દ્રવ્ય છે એમ. પછી કેવળ જ્ઞાન હોય તો શ્રદ્ધાનો વિષય તો જેવડો છે એવડો જ છે, એટલે તો એમ કહે છે કે કેવળ જ્ઞાનીની સમ્યક શ્રદ્ધા કેવળ જ્ઞાનીને સ્વીકારતી નથી, પર્યાય માત્ર ને સ્વીકારતી નથી. ભૂયથમ અસી દો સમાયથી હવે જીવો એમ લીધો, ભૂતાર્થને આવા ત્રિકાળી નાયક શુદ્ધને આશ્રય કરતા સમ્યક દર્શન થાય છે, તો કેવળ જ્ઞાન થતા એ કઈ પછી એમાં ફેરફાર થઈ જાય છે દર્શનમાં. ત્યાં તો જે સઘળો વ્યવહાર અભૂતાર્થ છે એ સ્થિતિ ક્યાં જ રહે છે, સઘળો વ્યવહાર અભૂતાર્થ લીધો કે નહીં ત્યાં, તો ત્યાં તો આ બીજો મોક્ષ માર્ગનો વ્યવહાર તો છે જ નહીં. તેમ હોશિયાર નહીં જ્ઞાન પણ નથી, પણ સુખ જ્ઞાની ને જે સુખ સદભૂત વ્યવહારનો વિષય થાય કેવળ જ્ઞાન આદિ કેવળીને તો કેવળ જ્ઞાનનો નહીં વિષય નથી, પણ સુખ જ્ઞાનમાં જેને વ્યવહારનો વિષય સદભૂત વ્યવહારનો વિષય કહેવામાં આવે એવું જે કેવળ જ્ઞાન એ પણ નિશ્ચયના વિષયમાં તો નથી, કેમ કે એ વ્યવહારનીના વિષયમાં જાય છે. ત્યારે જેટલો નિશ્ચય નહીં વિષય છે એટલો જ શ્રદ્ધાંતનો વિષય છે. ખુદ શ્રદ્ધાની પર્યાય પણ શ્રદ્ધાંતના વિષયમાં નથી અને નિશ્ચય નહીંની પર્યાય પણ શ્રદ્ધાંતના વિષયમાં નથી અને કેવળ જ્ઞાનની પર્યાય પણ શ્રદ્ધાંતના વિષયમાં નથી. આમ ચોખ્ખું હોવું જોઈએ, નહીંતર ક્યાંક ગડબડ થઈ આવી ના. જાતિ એક થઈ ગઈ, શુદ્ધતા એક થઈ ગઈ, પણ શ્રદ્ધાના વિષયમાં એ વાત નથી. અજ્ઞાનીને તો શ્રદ્ધાનો વિષય જ આ પકડાતો નથી. સમ્યક દર્શન થતા આટલો શ્રદ્ધાનો વિષય થાય છે તે એમને એમ જ કાયમ માટે રહે છે, એમાં ફેરફાર થતો નથી. કે સમ્યક દર્શન થયો ત્યારે શ્રદ્ધાના વિષયમાં પર્યાય નહીં, પણ કેવળ જ્ઞાન થાય ત્યારે પછી શ્રદ્ધાના વિષયમાં કેવળ જ્ઞાન પર્યાય ને મળી જાય એમ થાય. સૂક્ષ્મ પહેલું થાય જે શ્રદ્ધાના વિષયની મર્યાદા છે એમાં તો કોઈ ફેરફાર થતો નથી. બરોબર, તો શ્રદ્ધામાં ફેરફાર થાય છે ને શ્રદ્ધાના વિષયમાં ફેરફાર થાય છે, એ બે એક જ વાત છે. શ્રદ્ધા કોને વિષય કરે આટલી વાત છે. પર્યાય નો આશ્રય નથી કરતા, ભલે પર્યાય શું છે તો એ પોતાના પર્યાય નો આશ્રય તો કરતા જ નથી. અનુભવ તો નિગોદ નો જીવ પણ પર્યાય નો કરે છે અને સિદ્ધ નો જીવ પણ પર્યાય નો જ કરે છે. અનુભવ એટલે વેદન, વેદન ત્રિકાળીનું ન હોય પણ આશ્રય કદી પર્યાય નો હોય નહીં. થાય થાય તો મિથ્યા થાય, બીજું કાંઈ ન થાય. સીધું મિથ્યા થાય, સમ્યક ન રહે, ચોથું ન રહે, પહેલું થાય. હું કેટલો ભારે શબ્દ વાપર્યો છે, મહાપાખંડ રૂપ મિથ્યાત્વ છે. એક સમયની પર્યાયમાં અહમ પણ થયું એ 84માં અવતારમાં રખડવાનું કારણ મહાપાખંડ રૂપ મિથ્યાત્વ છે. ભારે શબ્દ વાપર્યો છે, અસર થાય એટલા માટે. એમાં શાંતતા ભરી છે, કઠોરતામાં પણ શાંતતા ભરી છે. એટલા માટે શ્રીમદજી કહ્યું કે વૃતના મૃત વિતરાગના પરમ શાંત રસમૂળ લાયક જીવને એમાં શાંતિ ના દર્શન થાય છે અને અલાયક જીવને એમાં એને કઠોરતા અને કટુપણું ઊભું થતું હોય એવું લાગે છે. આ જ્ઞાન માંથી જ્ઞાકાર છે એક ન આવવા જોઈએ, આ જ્ઞાન માં જ્ઞ ન આવવું જોઈએ. આ તો તું તારા સ્વભાવ નો નકાર કરે છે પશુ શાંતિ. વેદાંતિ નો દ્રષ્ટાંત દીધો છે કે કેટલાક જીવો જ્ઞાન માંથી જીવોને ઘોસાડવાનો મુખ્ય પ્રયત્ન કરે છે. પશુ છે એમ કહે, કેમ કે એ તો એનો સ્વભાવ છે. જ્ઞાનમાં જીવોનું પ્રતિબિંબ ન આવે તો જ્ઞાન જ ન રહે. ગુરુદેવ તો ત્યાં સુધી લેતા કે તને અમુક જે નકાર થાય છે કે મારે આ નથી જાણવું, મારે આ નથી જાણવું, કોઈ કોઈ પણ પ્રસંગ જણાતા દ્વેષ થઈ આવે તો એ પ્રસંગ ઉપરનો દ્વેષ એ તને ખબર નથી કે અંદરમાં અમે તને કેવી રીતે જોયું છે, તને તારા જ્ઞાનનો દ્વેષ છે. તને એ જણાયું એમાં એ પ્રસંગ ઉપર દ્વેષ થયો એમ નથી, તને તો તારા એ પ્રસંગ ન હોય એટલે કે એ પ્રસંગને જાણનારું મારું જ્ઞાન ન હોય એમ થાય છે. આવું કાયદન છે, આવું કાયદન છે, તો તારા તારું જ્ઞાન ન હોય અને તારો જ નકાર આવે પોતાના વિનાશ. મિથ્યાત્મનો સામાન્ય અર્થ છે પોતાના નાશને સ્વીકારનારો ભાવ, પોતાની હયાતીને નહીં સ્વીકારનારો ભાવ તે મિથ્યાત્મ સ્વરૂપ. પણ બાહ્ય ત્યાગ દ્રષ્ટિ વાળાને મિથ્યાત્મનું મહાન પાપ દેખાતું નથી. જેની દ્રષ્ટિ જળ ઉપર છે, જળના ગ્રહણ ત્યાગ ઉપર જ બધું માપ કાઢે છે, અને જેને બાહ્ય ત્યાગનો મહિમા છે, અંતરંગ આત્માના વિષયથી જે અજાણ છે એને મિથ્યાત્મના ગ્રહણનું મોટું પાપ કેટલું છે, એ મૂળિયાથી પરિભ્રમણ કેટલું થાય છે તે એને દેખાતું નથી. એને પાપ ઘટ્યું એ દેખાય છે, પુણ્ય થાય એ દેખાય છે, પણ મિથ્યાત્મનો અભાવ થઈને પવિત્ર સમ્યક દર્શનની દશા પ્રગટ થાય એ પ્રકારે એને દેખાતો નથી. આહા, એ મિથ્યાત્મના દુઃખો બહુ આકરા છે ભાઈ. એ સમ્ય જ્ઞાનમાં જણાય છે, એ એમ કહે છે કે મિથ્યાત્મના જે દુઃખો છે, જે મિથ્યાત્મને કારણે જીવ ક્યાં ક્યાં કેવા કેવા દુઃખને ભોગવે છે એનો ચિતાર સમ્ય જ્ઞાનમાં આવે છે, ત્યારે એ આકરા દુઃખોને જોઈને આ કહેવામાં આવે છે કે ભાઈ દુઃખ બહુ આકરા છે, હું સાંભળી શકે એવા નથી, ભોગવશે કેવી રીતે, કેટલા દુઃખે કરીને ભોગવીશ. એટલે જ્ઞાનીઓને અજ્ઞાનીઓ પ્રત્યે દયા આવે છે એનો આ કારણ છે. આ મિથ્યાત્મના ભાવમાં કેવા આકરા દુઃખમાં તું હાયલો જઈશ, તને ખબર નથી પણ અમને ખબર છે, કરુણા એને આવે. કરુણાવાચક છે ભાઈ, આ મિથ્યાત્મના દુઃખો બહુ આકરા છે. એક જ વિષય લીધો, મિથ્યાત્વના પ્રકાર શું, મિથ્યાત્વ કેમ થાય, કેવી કેવી રીતે, આ તો ભૂલ છે ને, મિથ્યાત્વ તે ભૂલ છે, ભૂલ થવાનો કેવું કેવો પ્રકાર ભજે છે, એ ભૂલ છૂટવાનો ઉપાય શું, એ કેમ કરતા એ ભૂલથી છૂટી અને સમ્યક દર્શન સુધી પહોંચાય, એ સમ્યક દર્શન સુધી પહોંચાય તો એની શું દશા થાય, મિથ્યાત્મના ફળ શું, સમ્યકત્વના ફળ શું, અનેક વિધ પ્રકારે રોગ મેં વાત કરી છે. કેમ કે અનેક ગુણોનું પરિણમન છે ને, અનેક ગુણોનું પરિણમન છે, બધા જુદા જુદા ગુણથી વિવરણ થયેલું છે. શ્રદ્ધા ગુણ કેમ અવળો હવળો કામ કરે, જ્ઞાન ગુણ કેમ અવળો હવળો કામ કરે, પુરુષાર્થ અવળો હવળો કેવી રીતે કામ કરે, રાગાદી ભાવમાં કેવા કેવા ફેરફાર થાય, કયા પ્રકારના રાગ ન રહે, કયા પ્રકારના રહે તો કેવી રીતે રહે, અનેક ભેદે એના અનેક પડખાઓ, કેમ કે પાછી એક એક પર્યાયને પડખાઓ ઘણા છે, એમાં મુખ્યતા શું, ગૌણતા શું, સન્મુખપણું શું, ઉન્મુખપણું શું, એના એટલા પડખાઓ છે, એવા અનેક પડખાઓથી, સેંકડો હજારો પડખાઓથી ગુરુદેવ વિષયને સ્પષ્ટ કર્યા. ભાવ પૂછ્યો,
એક કરોડ તો ઓછા પડે,
ભાવના નો વિષય છે. ભાવના તો થવું હોય તે થાય છે, થવા યોગ્ય હોય તે થાય છે. કોઈના રાગ થી ન થાય ને કોઈના દ્વેષ થી એ રાગ દ્વેષ નો વસ્તુ તો સ્વતંત્ર જ પરિણમે છે. રજકણે રજકણ જ્યાં સ્વતંત્ર પરિણમે છે. તો અત્યારે કરોડ મોટા દેખાય છે. ચક્રવર્તીઓ ધર્મી ચક્રવર્તીઓ હતા ને, જેની લાદીઓ હીરા મણિરત્નની લાદીઓ હતી, એ તો થામ થામ ઝીના લઈ. રામચંદ્રજી ને બધા થાય તો શું થાય કે ચાલો ઉપવનમાં રહેવું છે તો ત્યાં મહેલો બંધાવે તો ત્યાં જિનાલય પહેલું બંધાય. જિનેન્દ્ર ભગવાન નું મંદિર ત્યાં પહેલું બંધાય. એક મંદિર બંધાય તો હા પ્રભાવનાથી પ્રભાવનાથી લાગે. પણ હવે એ તો ધર્મીઓને તો હાલતા ને ચાલતા એનું હૃદય છે એટલે એ જ વાત છે. ભગવાનની મૂર્તિઓ થામ થામ જોવા મળે, જ્યાં જોર ત્યાં દર્શન થાય એવા જુદી જુદી રીતે એની સ્થાપનાઓ કરવામાં આવે છે. એ બધી પ્રભાવના એ સુકાળની અંદર પ્રભાવનાઓ ઘણી હતી. કેમ કે એવા પુણ્યવંત જીવો હતા, ધર્મી હતા ને સાથે સાથે. અત્યારે તો બધા રાટા જેવા બધા પૈસા હાટું પ્રપંચ કરે ત્યારે તો પૈસા મળે. પાપાનું મંદિર પુણ્ય આવી ગયું છે. પ્રપંચ કરે ત્યારે તો પૈસા મળે, ઘણા પાપના પોટલાના નિમિત્તે તો પૈસા મળે. હવે એમાંથી થોડાક વાપરે, કેટલા ભળનો દીકરો હોમાંથી તો હો વાપરે નહીં, પણ હોમાંથી દ વાપરતા હોય તે એને એમ થાય કે મેં વાપર્યા 10%. એટલે તો બહુ સાધારણ છે આ કાળ તો. પ્રશ્ન છે કે સમ્યક દ્રષ્ટિ ને અખંડ જ્ઞાન ને અખંડ જ્ઞાન બંને એક સાથે હોય. પ્રશ્ન છે ઇન્દ્રિય જ્ઞાન છે તે ખંડ જ્ઞાન છે અને અતિ ઇન્દ્રિય જ્ઞાન છે તે અખંડ આત્માના સ્વભાવ જાતીય પ્રગટેલો અખંડ જ્ઞાન છે. તે સમ્યક દ્રષ્ટિને બંને હોય છે કે હા સમ્યક દ્રષ્ટિને અખંડની દ્રષ્ટિ છે તેમ ખંડ ખંડ જ્ઞાન જ્ઞેય રૂપ છે. એક જ્ઞાન પર્યાયમાં બે ભાગ છે, ચોખ્ખું. એક જ્ઞાનની પર્યાયમાં બે ભાગ છે. જેટલું સ્વલક્ષી જ્ઞાન છે તે સુખરૂપ છે અને જેટલું પરલક્ષી એટલે અહીંયા પર સત્તા અવલંબી જ્ઞાન છે તે દુઃખરૂપ છે. પરલક્ષમાં ઓલું લક્ષ ન લેવું, ઉપયોગ જાય છે એટલું લેવું. લક્ષ જાય છે એટલે ઉપયોગ જાય છે. લક્ષ નો અર્થ માત્ર ઉપયોગ જાય છે. સ્વલક્ષ તો છૂટતું જ નથી. એને લક્ષ કહીએ તો છૂટતું જ નથી. પણ એ જ્ઞાન પર્યાયમાં બે ભાગ છે. બહુ સ્પષ્ટ અર્થ આવે છે. સમ્યક દ્રષ્ટિને અખંડની દ્રષ્ટિ છે તેમ ખંડ ખંડ જ્ઞાન જ્ઞેય રૂપ છે. એમનું જે બીજા જ્ઞેયો સાથે પરિણમતું જ્ઞાન, પ્રવૃત્તિ કરતું જ્ઞાન, અન્ય જ્ઞેયોમાં પ્રવૃત્તિ કરતું જ્ઞાન તે તેમનું ખંડ ખંડ જ્ઞાન છે. અને દ્રષ્ટિ તો અખંડ જ્ઞાનની છે, અખંડની છે એટલે અખંડ સ્વરૂપની છે. પણ એમની જ્ઞાનની પર્યાયમાં પણ બે ભાગ છે. એક સમય એક, પર્યાય એક અને ભાગ બે. આ જૈન દર્શનની સુખમતા જ્ઞાન અનંત ગુણ એક દ્રવ્યમાં, અનંત ગુણમાં જ્ઞાન ગુણ એક, દ્રવ્યના અનંતમાં એક અવયવને, અનંતમાં ભાગના એક અવયવને લઈએ તો એની એક સમયની પર્યાયમાં, એક સમયની પર્યાયના બે ભાગ છે, એક ખંડ ખંડ જ્ઞાન રૂપ છે અને એક અખંડ જ્ઞાન રૂપ છે. એક જ પર્યાય આ રીતે પ્રવર્તે છે, પર્યાય એક છે ને બે બાજુ પ્રવર્તે છે, આત્મા બાજુ પ્રવર્તે છે અનાત્મા બાજુ પ્રવર્તે છે, એક અખંડ જ્ઞાન રૂપ છે એક ખંડ જ્ઞાન રૂપ છે. આમ છે પર્યાય એક સમયની હોવાથી ખંડરૂપ છે, પણ અહીંયા જે જ્ઞાન ભાવ અથવા જે પર્યાય અખંડાકારે થઈ સ્વભાવ જાતિએ થઈ ત્યારે એને પણ અખંડ એમ કહેવાય છે. જેમ પર્યાયને શુદ્ધ કહેવાય છે, વસ્તુ શુદ્ધ છે તો પર્યાયને પણ શુદ્ધ કહેવામાં આવે છે. સમયે સમયે બદલે છે પણ પોતાનો અખંડપણું રાખીને બદલે છે. એક સમયની જે જ્ઞાનનો સમ્યક વ્યય થયો, જે આત્મા સાથે જોડાયેલો અંગ છે, એ જ્ઞાનનો વ્યય થયો અને બીજો જ્ઞાનનો ઉત્પન્ન થયો, પણ પોતાનો જે અખંડપણાનો ભાવ એમાં એમને એમ જળવાઈ રહ્યો, એમાં અખંડ ન પડ્યો એમ કહે છે. જ્ઞાનનો પર્યાય પલટાણો, પણ હું અખંડ છું એવું જે અખંડનો ભાવમાં જે સ્વાકારપણું છે, સ્વ આકારે જે પરિણમન થયું એમાં કાંઈ ફેરફાર નથી, એમાં ખંડ ન પડ્યો. પર્યાય પલટાણી તો ખંડ ન પડ્યો એટલે પર્યાય અખંડ છે એમ કહેવામાં આવે છે. કેમકે ભાવમાં ખંડિતપણું થતું નથી, અન્ય જ્ઞેયો બદલાય એમાં ખંડખંડ પણ થાય છે, પર્યાય બદલાય છે ને જ્ઞેયો બદલાય છે ને એમાં ખંડખંડ પણ થાય છે, અને ઇન્દ્રિયોનો વ્યાપાર ઉપયોગથી પણ બદલાય છે, પણ આમાં કાંઈ ફેર પડતો નથી. આ એક ધારું ધારાવાહી પરિણમન ચાલે છે, એક સરખું, એનો કોઈ ભાવ બદલાતો નથી. જે અખંડાકારે આત્મદ્રવ છે એવા જ અખંડાકારે એનો જ્ઞાનાદિ ભાવ છે, જ્ઞાન છે, ચારિત્ર છે, પુરુષાર્થ છે, શ્રદ્ધા તો પૂરી છે, એમાં બે ભાગ નથી. પણ જ્ઞાનમાં, ચારિત્રમાં, પુરુષાર્થમાં એ ત્રણેય મુખ્ય ગુણમાં બે ભાગ પડી જાય છે, સુખમાં એ બે ભાગ પડી જાય છે, સુખ ને દુઃખ. ચારિત્રમાં આમ તો આવી જાય છે, એ જ્ઞાન પર્યાયમાં બે ભાગ છે. જેટલું સ્વલક્ષી જ્ઞાન છે અથવા સ્વરૂપને લક્ષમાં લઈને પરિણમતું જ્ઞાન છે, અથવા સ્વરૂપના આશ્રયે સ્વરૂપથી અભેદભાવે પરિણમતું જે જ્ઞાન છે તે સુખરૂપ છે, ત્યાં સુખનો અનુભવ છે, સ્વભાવ સુખનો ત્યાં અનુભવ છે. અને જેટલું જ્ઞાન અન્ય સત્તાને અવલંબે છે, બીજાના હોવાપણાને અવલંબે છે, ત્યાં દુઃખનો અનુભવ થાય છે. અને સમ્યક દ્રષ્ટિને પણ બે વાત છે, સુખનો પણ અનુભવ છે અને દુઃખનો પણ અનુભવ છે, ખંડ જ્ઞાન પણ છે અને અખંડ જ્ઞાન પણ છે. પુરુષાર્થનો અંતર્મુખી પણ વેગ છે અને જેટલો ઉપયોગ બહાર જાય છે એટલો પુરુષાર્થ બહાર પણ વેચાઈ જાય છે. શાસ્ત્ર વાંચવું, શાસ્ત્ર સંભળાવવું, ગુરુદેવ પોતે કહેતા બેનસની વાત કરે ત્યારે એમ કરે, એમને ક્યાં કોઈને કહેવું, સંભળાવવું, સમજાવવું છે, એટલી સાધનામાં પડ્યા છે. અહીં તો એટલો વિકલ્પ આવે છે, બધા સાંભળે, બે કલાકનું બંધન, એટલો પણ ઉપયોગ બહાર જાય છે એનો નકાર આવે છે, નકાર આવે છે. પૂછાતો કહે છે કે જેટલું પરલક્ષી અથવા પરસત્તા અવલંબી જ્ઞાન છે તે દુઃખ દુઃખરૂપ છે અને તેવા જ્ઞાનથી મોક્ષ માર્ગ સધાતો નથી. શાસ્ત્રાદિમાં ઉપયોગ જાય જ્ઞાનીનો, તે ઉપયોગથી મોક્ષ માર્ગ સધાતો નથી. એ વાત ચોડલમલજી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કહી કે કોઈ જ્ઞાની કોઈ ધર્મી પર સત્તા અવલંબનશીલ જ્ઞાનને મોક્ષ માર્ગ જાણતા નથી અને કહેતા નથી. પર તરફનું શ્રુતનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે, જે શાસ્ત્ર તરફનું પર તરફનું શ્રુત એટલે દ્રઢ શ્રુતનું જે જ્ઞાન છે તે બધું ઇન્દ્રિય જ્ઞાન છે. બંધનું કારણ છે, દુઃખનું કારણ છે, મોક્ષનું કારણ જરાય નથી. અજ્ઞાનીને એમાં પ્યાલો ફાટે, મારા જેટલું જ્ઞાન કોઈને નથી. પણ ભાઈ એ તો રખડવાનું છે. એ જ્ઞાન બંધનું કારણ છે. સમ્યક દ્રષ્ટિ પોતાના એ અંશને બંધનું કારણ જાણે છે. મિથ્યા દ્રષ્ટિની તો ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. આમ પર તરફનું શ્રુતનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે, તે પરગ્નિ છે અને પરદ્રવ છે, જળદ્રવ છે. પર તરફનું શ્રુતનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે, પરગ્નિ છે અને પરદ્રવ છે. બંધનનું નુકસાનનું કારણ જાણે, એમાં એને રસ આવતો છોડવા માંગે છે. પર તરફના ઉપયોગને એ છોડવા માંગે છે, અથવા એ એમ ગણે છે કે આ મારો ઉપયોગ નહીં, બહાર જાય છે મારો ઉપયોગ નહીં, બહુ જોરથી અંદરમાં નિષેધ પડેલો. એ જ્ઞાન થાય એમાં ઇન્દ્રિય ભાગ ભજવે એમ કહીને શું એવું છે? શું માટે માટે ઇન્દ્રિયો કામની ખરી કે નહીં એમ લેવું છે? કેવી રીતે લઈ જવું છે? પહેલા તો એક વાત સમજવા જેવી છે કાંતિભાઈ, કે આત્માને જે જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થાય છે ને, એ એના જ્ઞાન સ્વભાવને કારણે થાય છે. અંદરમાં જ્ઞાન સ્વભાવમાં જ્ઞાન ભંડાર ભર્યો છે, એમાંથી એ ચીજ બહાર આવે છે. ઇન્દ્રિયમાંથી જ્ઞાન પેદા થતું નથી. આ આંખના કોડામાંથી જ્ઞાન પેદાશ નથી છે, તો મળદાને જ્ઞાન થવું જોઈએ. સાંભળ્યું એટલે નથી થયું, વાંચ્યું એટલે નથી થયું, એમ કે અંદરમાંથી જ્ઞાન થાય છે. 14 વર્ષની ઉંમરે મેં ગુરુદેવને એમ કહેતા સાંભળ્યા છે પહેલા પહેલા કે ગુરુથી જ્ઞાન થતું નથી, આ શાસ્ત્રથી જ્ઞાન થતું નથી, જ્ઞાન જ્ઞાનમાંથી થાય છે. ફરીને ગુરુદેવને સાંભળ્યા ત્યારે એ વાત યાદ આવી ગઈ. નાનપણમાં આવું સાંભળ્યું હતું ખરું. દેરાસર થઈ ગયું હતું, દેરાસરમાં જ પ્રવચન થતું. ગુરુથી જ્ઞાન થતું નથી, શાસ્ત્રથી જ્ઞાન થતું નથી, જ્ઞાન આત્મામાંથી થાય છે, જ્ઞાન જ્ઞાનમાંથી થાય છે, એમ કહેતા હતા. ત્યારે થોડો વિચાર કર્યો, એમ જ્ઞાન તો જ્ઞાનમાંથી થાય છે, અહીંયા જ્ઞાન તો જ્ઞાનમાંથી જ થાય છે, અહીંથી આમાંથી નથી થતું, આમાંથી જ થાય છે. વાત તો બરાબર છે કે આમાંથી થાય છે, આમાંથી જ્ઞાન નથી થતું. એ જો જ્ઞાન જ્ઞાનમાંથી થાય છે તો જ્ઞાનને પરાશ્રયને પરનું અવલંબન લેવાનું જ્ઞાન માટે કારણ રહેતું, પોતા માટે કારણ રહેતું. તેથી જ્ઞાનીઓનું જ્ઞાન અંતરમાં સમાઈ જાય છે, નહીતર જ્ઞાન પાછું વળી શકે એ પરિસ્થિતિ નથી. બહારની વિવિધતા સાથે એવા સજ્જડ ભ્રમથી જોડાયેલું જ્ઞાન છે, એને પાછા ફરવાનો કોઈ અવસર નથી. આ સારું ને આ ખરાબ, આ સારું ને આ ખરાબ, એમાં એવો સોચો છે શ્રદ્ધાએ થઈ, શ્રદ્ધા સહી ત્યાંથી ઉખડી શકે એવી પરિસ્થિતિ. પર તરફનું શ્રુતનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે, પરગ્નિ છે અને પરદ્રવ્ય છે, એ આત્મદ્રવ્ય નહીં, આત્માનું એ ભાવ નહીં ને દ્રવ્ય નહીં. એને પર કહીને કાઢી નાખવામાં આવે, એનો સ્વભાવ અંગ નહીં. આ દેવ ગુરુ તો પરદ્રવ્ય છે, એની તો ક્યાં હવે ચર્ચા કરવી કે થઈ, પણ ઇન્દ્રિય જ્ઞાન પણ દ્રવ્ય છે, આત્માનું જ્ઞાન છે એ વાસ્તવિક જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન પણ જળ છે, પરદ્રવ્ય છે એટલે
જળ છે,
જળ છે. ભગવાન ગણધર દેવ અંતર્મૂર્તમાં દ્રવ્ય સ્ત્રુતની બાર અંગની રચના કરે એવા પોતાના ઉપયોગને જળ જાણે છે. ભગવાન ગણધર દેવ બાર અંગમાં જે દ્રવ્ય સ્ત્રુતની રચના કરે છે અંતર્મૂર્તની અંદર, એટલો વિસ્મયકારી અતિશય જ્ઞાનનો ઉપયોગ છે. આ જ્ઞાન જળ છે, આ જ્ઞાન મારું જ્ઞાન આમ વાત છે. જેના નિમિત્તે બીજા પામી જાય પણ એ ક્યાં એમાં અંદર જાય છે, એ તો બહાર નું બહાર રહે છે, ત્યારે એને નિમિત્ત કહેવામાં
આવે.